તારીખ 30/7/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 77 ઉપર મુખ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 34.
બીજા કોઈ કહે છે તેથી મને આમ થાય છે એમ પર નિમિત્તનું આરોપણ કરું તે વ્યાજબી નથી. પોતાનો ભૂલનો આરોપ બીજા ઉપર ઉઘાડવો, ભૂલ કરે પોતે અને એનો જવાબદાર બીજાને ઠરાવવો કે કહેવો, એ તો જરાય વ્યાજબી
નથી.
માટે બંને દ્રષ્ટિ એટલે કે નિશ્ચય ને વ્યવહાર જેમ છે તેમ સમજો. જે વખતે જેની વાત હોય તેનું સ્થાપન થાય, જે વખતે જે વાત ચાલતી હોય તે વાતને સ્થાપવામાં આવે, એ વખતે બીજી વાત વચ્ચે લાવવી ન જોઈએ એમ કેમ આગળ થાય છે. એટલો ખ્યાલ નથી રહેતો. બીજું વાંચ્યું હોય, સાંભળ્યું હોય, ધારણામાં રહ્યો હોય એટલે ભરતી કોઈ વાત આવે એટલે પેલી વાત ત્યાં લગાડે કે તો પછી આનું શું ભાઈ, ત્યાં વિષય ચાલતો નથી. એ વાતને વચ્ચે લાવીશ તો આ જે કહેવા ધારે છે તને નહીં સમજાય. આ પરિસ્થિતિ ઉભી થશે. જે સુષુજ્ઞાનમાં અટકો હોય અને માનતો હોય કે હું સદાય શુદ્ધ અસંગ છું તો તેને જ્ઞાને કહે છે કે જો તારી વર્તમાન દશા શુદ્ધ હોય તો આ સંસાર કોનો, રાગદ્વેષનો કરતા તું છો, તું રાગદ્વેષ સ્વતંત્રપણે કરે છો માટે રાગાદી તું છો, તું કરે છો માટે તું છો. જીવના નિમિત્તથી જ કર્મ બંધાય છે. વર્તમાન અવસ્થામાં જે ભૂલ કરે છે તે ભૂલ ટળી શકે તેમ છે. જીવના દોષિત પરિણામ ના નિમિત્તથી નવા કર્મ બંધાય છે, એની મેળે આ બંધાતા નથી. વર્તમાન અવસ્થામાં જે ભૂલ કરે છે તે ભૂલ કરી શકે તેમ છે. જો ભૂલ કરવાનું ધર્મ જ હોય તો તે છોડી શકાય નહીં. ધર્મ એટલે સ્વભાવ, અહીંયા સ્વભાવ હોય તો ન છૂટે. પણ ક્રોધ પલટીને ક્ષમા થઈ શકે છે. જે પર વસ્તુમાં સુખ બુદ્ધિ ઈષ્ટ અનિષ્ટ પણ મનાયું છે તેનો આશ્રય મનાયો છે, તે પર વસ્તુ તારાથી જુદી પડી છે, તેમાં કર્તૃત્વ બુદ્ધિ મમત્વ બુદ્ધિવાળી મિથ્યા માન્યતા છોડવા માગે તો છૂટી શકે છે, પોતે કરે છે ને પોતે છોડી શકે છે. અને રાગાદી મમતા રૂપ મોહ છૂટતા તેના નિમિત્તો પણ છ છૂટી લેવાઈ રહી છે સહેજે સહેજે. આ બધા કારણો વિચારતા ભૂલે જીવનો ધર્મ નથી એમ જ્ઞાન થાય છે, એવું જ્ઞાન થાય છે કે કંઈ ભૂલ કરવી એ જીવનો સ્વભાવ ધર્મ નથી. આ બધા કારણો વિચારતા ભૂલે જીવનો ધર્મ નથી એટલે ત્રિકાળી ધર્મ નથી, ધર્મ નથી એટલે ગુણ નથી એમ લેવું. એક સમયની પર્યાયની અવસ્થામાં ધારે છે એને ધર્મ કહે એ બીજી વાત છે. પણ જ્યાં લગી તે દોષ અને દુઃખ બુદ્ધિ પકડી રાખે ત્યાં લગી દોષ પોતાનામાં રહે, અથવા એવો દોષ કર્યા વગર ચાલે નહીં, કરવો જ જોઈએ એમ પકડી રાખે ત્યાં સુધી એને દુઃખ મટે નહીં. પણ હું જ્ઞાન છું, જ્ઞાન સ્વરૂપ છું, નિર્દોષ છું એવું સળંગ જ્ઞાતા અને નિર્દોષતાનું ભાન કરે તો આપોઆપ તે દોષ અને દુઃખ ચડી જાય છે. આધાર લેવાથી, સ્વરૂપનો આધાર લેવાથી સહેજે ટળે છે. દોષ ટાળવાનો ઉત્કૃષ્ટ અથવા સમ્યક ઉપાય આ છે કે પોતાના નિર્દોષ સ્વરૂપનો આધાર લેવો. જેમ કોઈ માણસ દારૂની લતે ચડી ગયો હોય નાની ઉંમરમાં બચ્ચે, તો એને છોકરાને એમ કહે કે ભાઈ તારો ખાનદાન થયો આમ છોડાવવા માંગે તો ન શું તને નુકસાન થશે, તારી તબિયત બગડશે, તને ફલાણું થશે, તારા પૈસા બગડશે, ત્યાં સુધી ન છૂટે. પણ જો એને પોતાને એમ થાય ઘરે મારી ખાનદાનીમાં આવું વ્યસન હોય શકે જ નહીં એમ જો એને આધાર આવે સહેજમાં છૂટી જાય. એમ શ્રી ગુરુ પોતાના સ્વરૂપનું ભાન કરાવે છે કે જો તું તારા સ્વરૂપના ભાનમાં આવ તો દોષ કરવાનો છે જે છૂટશે, અને નહીં તો તારી દોષ ઉપરની પકડ એવી છે કોઈ રીતે દોષ છૂટી શકશે નહીં, કદાચ થોડા મંદ થશે વળી પાછા તેવી થઈ જશે. આ મૂળમાંથી દોષ કાઢવાનો સમ્યક ઉપાય છે, મૂળમાંથી દોષ કાઢવાનો. એટલે સળંગ નાતા નિર્દોષતાનું ભાન થાય છે તો આપોઆપ તે દોષ અને દુઃખ ટળી જાય છે. જે ટળે છે, જે છોડી શકાય છે એ પોતાનો નિર્ગુણ ન હોય, એ પ્રકૃતિના કાર્યો ઉપાધિ છે. એક ન્યાય તે ઉપાધિ છે એ પ્રકૃતિના કાર્યમાં લઈ જવી પડે છે. જે નિમિત્ત છે તે સાથરૂપ છે એટલે સહકારી કારણરૂપ છે, અને જે સાથરૂપ છે ને તેને દૂર કરી શકાય છે, સાથે છે ને દૂર કરે માટે તે સહજ સ્વભાવ નથી. જેમ કોઈ દુશ્મનને ભૂલથી મિત્ર માન્યો, તેનો સાથ કર્યો પણ જાણ્યું કે તેનો સાથ મને દુઃખરૂપ છે, પ્રથમ મેં તેનાથી હિત માન્યું હતું પણ તેનાથી મને હિત નથી એમ જાણીને તેનો સાથ છોડી શકાય છે, તેમ જ્ઞાનાવરણાદિ આઠ કર્મનો સંયોગી સાથ જીવ જીવ સાથે છે પણ તેનો ધર્મ તેની સત્તામાં છે. જળની દરેક અવસ્થા કર્મમાં છે અને ચેતનની અવસ્થા ચેતનમાં છે. એક આકાશ ક્ષેત્ર તો એ છોકરો છે તે સૌ તેના નિજ નિજ ધર્મ પણ રહે છે, એકબીજા પોતાનો ધર્મ છોડીને પરપણે થઈ જતા નથી. જીવ અજ્ઞાનપણે પરનું કરતા પણ માને છે પણ તે જીવનો ધર્મ થઈ જતો નથી. આ અશુભ પ્રકૃતિને તો સારી ન માને કેમ કે એના ઉદયનો અનુભવ દુઃખદાયક લાગે છે, પણ શુભ પ્રકૃતિના ઉદયને જીવ સારો માને છે. એ દુશ્મન સાથેની મૈત્રી છે એમ કહેવાય. જેમ પહેલા દુશ્મન સાથે મૈત્રી કરી હતી પછી ખબર પડી કે આ તો મારા દુઃખનું નહીં અહિતનું કારણ થશે તો છોડી દઈએ છે, એમ શુભ કર્મના ઉદય સાથે મૈત્રી કરી છે એ ભૂલથી કરી છે, પોતાની અણસમજણથી કરી છે. સમજણ કરીને છોડવા યોગ્ય છે, બસ એટલી વાત છે. જીવ અજ્ઞાનપણે પરનું કરતાપણું માને છે, પણ તેથી તે જીવનો ધર્મ થઈ જતો નથી. તે કરતાપણું વ્યવહારથી જીવને કહ્યું છે, નિમિત્ત જોઈને માત્ર કહેવા માટે કહ્યું છે. અજ્ઞાનથી રાગ દ્વેષ ક્રોધાદિનું કરતાપણું જીવને કહ્યું છે, તે સર્વથા ખોટું નથી. એટલે નિમિત્ત પણ નથી એમ નથી, સર્વથા ખોટું નથી. અને તે સંયોગ થવાનું કારણ પરમા સુખ માનવાનો મોહ ભાવ છે, તે પોતાનો મોહ ભાવ છે. તેને બરાબર ઓળખીને તેનો ત્યાગ એટલે અભાવ પણ થઈ શકે. કારણ નો અભાવ થતા તે ઉપાધિ રૂપ કાર્ય નો પણ આપોઆપ અભાવ થઈ જાય છે. તે કર્મ નિમિત્ત માત્ર છે, તેનો સ્વીકાર ન કરે તો તેમાં કઈ એવી શક્તિ નથી કે તેને ભૂલ કરાવે. શ્રદ્ધામાં તેને ન સ્વીકારે તો પછી કઈ પરાણે કરાવે એવી કોઈ વાત નથી. કર્મનું કર્તાપણું જીવને અજ્ઞાનતાથી પ્રતિપાદન કર્યું છે, તેથી તે નિવૃત્ત થઈ શકે છે. એટલું સાથે સમજવું ઘટે છે કે જે ભ્રમ હોય તે વસ્તુની પૂરતી સ્થિતિની માન્યતા રૂપે હોય છે, અને તેથી તે માન્યતા ફેરવી શકાય છે. આ અજ્ઞાન કહો, ભ્રમ કહો, મિથ્યા માન્યતા કહો, તે વસ્તુના સ્વરૂપથી અન્યથા બીજી રીતે વિપરીતપણે વસ્તુ સ્થિતિનો સ્વીકાર કરવો તે છે. બસ આનાથી બધા દોષની ઉત્પત્તિ થાય છે. માન્યતા જ્યાં મિથ્યા થઈ ત્યાં જ્ઞાન પણ અવળું ચાલવા માંડે, આચરણ પણ અવળું ચાલવા માંડે, પુરુષાર્થ પણ અવળ ચાલે. જ્યાં માન્યતા સરખી થઈ ત્યાં જ્ઞાન ચારિત્ર સુખ પુરુષાર્થ બધા સરખા ચાલવા માંડે. આ મૂળમાં રીતે એને ગંસણ મૂલો ધર્મો કહેવામાં આવે. સર્વાર સિદ્ધિ તત્વાસૂત્ર ઉપરની ટીકા, તત્વાસૂત્ર ઉપરની ટીકા છે ને, સર્વાર સિદ્ધિ રાજવાર્તિક શ્લોક વાર્તિક સંચાર ટીકાઓ, એમાં એમ લીધું છે કે દર્શન જ્ઞાન ચારિત્ર અને મોક્ષ માર્ગ એમાં દર્શન ને પહેલા કેમ લીધું છે, આના ઉપર પોતાનો અભિપ્રાય કર્યો છે કે એની પૂજ્યતા દર્શાવવા માટે દર્શન ને પહેલા લીધું છે. સમ્યક દર્શન ની પૂજ્યતા દર્શાવવા માટે જ્ઞાન અને ચારિત્ર પહેલા દર્શન કરી દીધું છે આચાર્ય સ્વામી એમ પોતે અભિપ્રાય હતો. જ્ઞાન પૂર્વક શ્રદ્ધાન થાય છે, છતાં સૂત્ર માં દર્શન જ્ઞાન ચારિત્ર અને મોક્ષ માર્ગ કેમ મૂકવું, આ પ્રશ્ન આવે છે ઘણી વાર સામે. ત્યારે કારણ કાર્ય નું લોજિક ચાલે છે ત્યારે જ્ઞાન પૂર્વક શ્રદ્ધાન થાય છે એમ સિદ્ધ થાય છે, અને એમ શાસ્ત્રમાં પણ છે. તો પછી ઘણા એમ પૂછે છે કે તો પછી ઘણી વાર દર્શન જ્ઞાન ચારિત્ર એમ દર્શન કરવું શું કરવા કહેવાય છે, તો જ્ઞાન કરવું કેવું, તો કે ત્યાં બીજો હેતુ છે કે ત્યાં દર્શનની પૂજ્યતા દર્શાવી છે એવી વાત કરે છે. દર્શન પૂજ્ય છે એ ક્યાંથી ક્યાંથી નીકળે છે. જો ત્રણે સમ્યક હોય તો ત્રણ માં વિશેષતા કોની, સમ્યક દર્શન એમ કે છે. દર્શન થી ભ્રષ્ટ થશે તે કરશે જે સમીર દર્શન ની મહત્તા છે એ બતાવવા માટે આચાર્ય પણ એ વાત કરી છે. એ વાત કહેવા ખાતર કરી નથી, ખાલી પ્રશંસા કરવા ખાતર કરી નથી, પણ એ સંબંધીનો એમનો અનુભવ બોલે છે એમ સમજવા યોગ્ય છે. એ તો એ મહત્વપૂર્ણ પરિણામ છે
જેમ અનંત ગુણ જ્ઞાન ગુણ મુખ્ય કહ્યું, જેમ અનંત ગુણ જ્ઞાન ગુણ ને મુખ્ય કહ્યું.
હા, મુખ્ય કહ્યું.
ગુણ તો બધા,
હા ગુણ તો બધા એમ શક્તિ ના ધારક છે અને પોતપોતાની વિશિષ્ટતા ધરાવે છે, પણ જ્ઞાન પ્રધાન આત્મા છે. અનંત ગુણ માંથી જ્ઞાન ગુણ પ્રધાન આત્મા છે એમ કહેવું પડે.
તેમાં પૂજ્યતા બધા ગુણ
છે, બધા ગુણ પૂજ્ય છે, છતાં દર્શન ને પૂજ્યતા બતાવવા માટે એને પહેલું કહેવામાં
આવે
છે.
જ્ઞાનમાં વિપરીત પણ,
વિપરીત પણ સમ્યક શ્રદ્ધા નો હોય તો ન આવે. ચારિત્ર નો દોષ ઘણો છે, અધ્યાત્મ શાસ્ત્રો એને ગણતા નથી. અને તમને કોઈ નથી એને બંધન નથી કેમ કે સમ્યક દર્શન એટલે ખરેખર સ્થિતિ એવી છે, સ્થિતિ ખરેખર એવી જ છે, કહેવા ખાતર નથી. સમ્યક દ્રષ્ટિ છે એના જ્ઞાનમાં પણ ભૂલ થાય છે. સમ્યક દ્રષ્ટિ હોય એટલે જ્ઞાનમાં ભૂલ ન થાય એવું કાંઈ નથી, પણ પ્રયોજનભૂત જે આત્માનું હિત અહિત છે એમાં ભૂલ ન થાય. બીજા વિષયોમાં તો એની પણ ભૂલ થાય છે, ભૂલ થાય છે એ જ્ઞાનનો દોષ છે. અલ્પજ્ઞ પણ એ જ્ઞાનનો દોષ છે, અલ્પ ચારિત્ર પણ એ જ્ઞાનનો દોષ છે. જ્યારે શ્રદ્ધામાં એવું થતું નથી એ પૂરી પ્રત્યે છે. તિર્યંચનું સમ્યક દર્શન ને સિદ્ધ ભગવાનનું સમ્યક દર્શન
સરખું
છે. એ ઘણા શાસ્ત્રોમાં એ આધાર મળે છે, એ બુદ્ધિ ભૂલતા હતા, એ બીજા અનેક શાસ્ત્રોમાં પણ એ આધાર મળે છે. કરીને ચાલે રસ્તામાં દૂર ઉપડ્યું હોય આગળ ચાલે ગયા પછી સર્પ કર્યું લાગે છે. પણ શાસ્ત્રમાં શાસ્ત્રના શબ્દનો અર્થ જે થતો હોય એના કરતા પોતાને એ વખતે બીજો વિકલ્પ આવે ને બીજો કરે. શાસ્ત્રમાં એ વખતે બીજો ન્યાય વિકલ્પમાં આવી જાય, વિચારમાં આવી જાય, બીજો અર્થ કરે તો પણ એમના જ્ઞાનને દોષ, જ્ઞાનના દોષને ગૌણ કરવામાં આવે છે. અને કોઈ વખત એમ કે ભાઈ આ આ ગાથાનો અર્થ કરતા આપણને નથી આવડતો, આનો અર્થ નથી આવડતો, આમાં શું કેવી રીતે આ ગાથાની રચના છે આનો અર્થ નથી આવતો તો એને દોષ. કારણ કારણ સમ્યક દર્શન છે. આ સમ્યક દર્શન વિશે જાણતા છે પણ ત્યાં કોઈ દલીલ નથી કરી એમણે, ફક્ત એટલી જ વાત કીધી છે કે દર્શન જ્ઞાન ચારિત્રમાં દર્શન પદ પહેલું મૂકવાનું કારણ તેની પૂજ્યતા દર્શાવી છે માટે મૂકેલું છે. ત્રણ પદમાં કમ્પેરેટિવલી આ વાત કરી છે. ક્ષોભસમની કોઈ ભૂલ હોય તો કહેવાય, પ્રયોજન ભૂતની ભૂલ અને શ્રદ્ધા જ્ઞાનનો વિપર્યાસ થાય એવું હોય તો ન કહેવાય. અને કોઈ જ્ઞાનીના એવા શાસ્ત્રો હોતા નથી. સાથે સાથે વિચારવા યોગ્ય છે કે કોઈ જ્ઞાનીના પ્રયોજન ભૂત વિષયમાં ભૂલ થાય કે વિપરીત થાય એવા એવી રચના કોઈ જ્ઞાનીની હોતી નથી. માટે જ્ઞાનીના વચનો તો શાસ્ત્રો જ કહેવાય. માટે જ્ઞાનીના વચનો તો શાસ્ત્ર જ કહેવાય અને આગમ જ કહેવાય. એક શબ્દમાં આનંદ આગમ કર્યા છે એમ વાત છે, એવી વાત છે. માટે જ્ઞાનીના વચનોમાં કે શાસ્ત્રોમાં ભૂલ હોય એવા દ્રષ્ટિકોણથી વિચારવું નહીં. વિચાર આવતો હોય તો એને કાપી નાખવો પણ લંબાવો નહીતર બચી નહીં શકાય. એ અપરાધથી નહીં બચાય અને નુકસાન બહુ મોટું પોતાને થઈ જશે. એ પરિસ્થિતિ ઊભી થઈ છે કે જ્ઞાનીના ઉપર જજમેન્ટ લોકો દેવા માંડે છે. મોક્ષની ભૂમિકાનો પોતાનો હોતો હોય ને અને જ્ઞાનીના વચનોના જજમેન્ટ પોતે કાઢવા માંડે છે. એ બહુ પ્રસાદનાનો બે ચાર કે એનું ગણિત ખોટું છે. પોપટ બોલે તો એને એને ખબર નથી બે શું બે શું ચાર શું એ કઈ ને ખબર નથી. એવું છે
સમ્યક દર્શન થી પૂજ્યતા શરૂ થાય છે.
સમ્યક દર્શન થી પૂજ્યતા શરૂ થાય છે અને ત્રણ પદ મોક્ષ માર્ગ ના હોવા છતાં પણ આ પૂજ્યતા ને દર્શાવવા માટે એને પહેલું કહે છે. સમ્યક દર્શન દર્શન જ્ઞાન ને ચારિત્રા ને મોક્ષ માર્ગ ત્રણે થઈને મોક્ષ માર્ગ હોવા છતાં દર્શન પદ પહેલું કેમ એ પ્રશ્ન ઉઠાવ્યો છે. ભૂલ થી પણ એનું અપૂજ્યપણું માને એવી ભૂલ ન કરી દેશે જીવ કે એનું અપૂજ્યપણું માની લીધું. કેમ કે અવિરત સંઘની દ્રષ્ટિ છે, ચોથા ગુણ સ્થાને અવિરત સંઘની દ્રષ્ટિ છે માટે એનું પૂજ્યપણું ન લેવું એવી ભૂલ થાય છે. ખરી માટે કહેવાનો હેતુ એ છે. ગુણ પૂજ્ય છે પણ ત્રણ માં અને પેલું મૂક્યું. હવે શું છે કે જયારે આજે આચાર્ય મહારાજો જે શાસ્ત્ર રચના કરે છે અને જેમના વચનો આધારભૂત રીતે પ્રસિદ્ધ થાય છે, અમ્મા સ્વામી મહારાજ છે, એમના પુત્રો છે, એમના બહુ આધારભૂત છે. આજે કુંકુંદાચાર્યના વચનો મૂળો ધર્મો ચરિત ખરું ધર્મો દ્રવ્યાત્મ લાભ પારિણામી તો એ બધા જે સૂત્રો હોય છે આચાર્ય એ આચાર્ય પદવી આવેલા હોય છે, કોઈ ગમે તેને આચાર્ય પદવી આવી દેવાતી નથી. એટલે આવતો કાળ ભવિષ્યકાળ જેમાં શાસ્ત્રો વિંચાવાના છે બધું એના લક્ષમાં આવે છે. આખું શાસન અને પછી એ સૂત્ર નીકળે છે. ઘણી મહત્તા છે, ઘણી મહત્તા છે. સમ્યક દર્શન ની મહત્તા ઘણી છે. એકનું એ જ્ઞાન જે શાસ્ત્ર નો અર્થ સમ્યક દ્રષ્ટિ કરે, એ જ શાસ્ત્ર નો અર્થ એવા જ પ્રકારે મિથ્યા દ્રષ્ટિ કરે. અરે કોઈ વાર એથી સારો કરે એની મહત્તા છે. શાસ્ત્ર નો વિષય લઈએ, નિશ્ચયની નો વિષય લઈએ, ગમે તે વિષય લઈએ, સારામાં સારો આત્માનો વિષય લઈએ, અને એ વિષય ઉપર ઓછા સૂક્ષ્મ વાળા જ્ઞાની એનું અર્થઘટન કરીને બોલે, પોતાને જેટલો ઉકાળને વાણી નો વ્યવહાર હોય. અને મિથ્યા દ્રષ્ટિ મહાન વિદ્વાન હોય, ઘણી એમની વિદવત્તાની પ્રશંસા થતી હોય એવા વિદ્વાન, ઘણી પ્રશંસા પ્રાપ્ત કરી શકે એવા, અને એના કરતા પણ જરાક સારો અર્થ કરી દે. જ્ઞાન મિથ્યા છે. એક પૂજ્ય છે ને એક અપૂજ્ય છે, એટલો બધો ફેર છે, બહુ મોટો ફેર છે. એમ ફેર પડે છે, કારણ શું પણ આ હારું દેખાય છે, આના કરતા આ મોડું દેખાય છે, આના કરતા હારું દેખાય છે, પણ આ તો પછી આવો અન્યાય હું કરવા કરો છો? તો કે નહીં ભાઈ, સમ્યક દર્શન નું અસ્તિત્વ ત્યાં જોવાય છે. ત્યાં શું જોવાય છે? સમ્યક દર્શન નું અસ્તિત્વ છે એ જોવાય છે. એ કારણ છે, બહુ મોટું કારણ છે, જબરદસ્ત કારણ છે. આનો જે લાભ થાય છે એ અલૌકિક લાભ થાય છે, બહુ મોટી વાત છે. એ સમય દર્શન પ્રગટ થતા અનંત ગુણોનું પરિણામ આત્મામાં આવ્યું, આત્મા ભણી આવ્યું, આત્મામાં વળી ગયું, એવું મૂળનું કામ કરે છે.
સેનાપતિને જીત્યો ને,
તો જેને ત્રણ લોકમાં જેનું એક ક્ષત્રિય રાજ હતું એને હરાવ્યો, એના ઉપર વિજય મેળવ્યો છે. એ સમ્યક દર્શન એ કામ કર્યું છે. પરમાત્મા દશામાં ગુણ પૂરા થાય છે માટે પરમાત્મા પણ કહીએ છીએ. ત્યાં શું થયું? જ્ઞાન પૂરું થયું, ચારિત્ર પૂરું થયું, આનંદ પૂરો થયો, બધા અનુજીવી ગુણો પૂરો થઈ ગયા. અનુજીવી ગુણોમાં પણ જે મૂળ ગુણ છે અહીંયા પૂરો થઈ ગયો પહેલે
પહેલે ચોથે
પહેલે
બરાબર.
પહેલો મોક્ષ માર્ગ નું ગુણ સ્થાન ચોથું હોવા છતાં, આમ પહેલું મોક્ષ માર્ગ નું પહેલું
પહેલું
અને આમ ચોથું હોવા છતાં એ ચોથા ગુણ સ્થાન ની શાસ્ત્ર માં ગ્રંથ ગ્રંથોમાં બહુ પ્રશંસા શું કરવા કરી છે? વિશેષ પ્રશંસા શા માટે? પહેલું ગુણ સ્થાન છે મોક્ષ માર્ગ પગથિયામાં, પહેલું પગથિયું છે. એનું કારણ કે બહુ મોટું કામ ત્યાં થઈ જાય છે, સૌથી વધારે અને મોટું કામ ત્યાં થઈ જાય છે. દર્શનનો અભાવ થાય છે, મોટો દુશ્મન ત્યાં પહેલો વહેલો ખલાસ થાય છે. દુશ્મનોનો રાજા આખું બ્રહ્માંડ બધું ફરી ગયું, એનું દ્રવ્ય શુદ્ધત્વ રૂપ પરિણામ છે. રાજનૈતિક એમ કહે છે, સમ્યક દર્શન થયું એનું દ્રવ્ય શુદ્ધત્વ રૂપે પરિણમ્યું છે, માટે એને પણ નથી. દ્રવ્ય ફરી ગયું એમ કે એક ન્યાય આખું દ્રવ્ય જાણે ફરી
ગયું.
હા, દેવો મંડન કરે છે, ચક્રવર્તી મંડન કરે, ઇન્દ્રો મંડન કરે એમ છે. બધાને સમ્યક થવામાં, અંશે સમ્યકપણે વિકાસ પામવામાં સમ્યક દર્શન, અને મોક્ષ માર્ગમાં શ્રદ્ધાના બળે જીવ આગળ વધે છે એમ કહે છે. જ્ઞાન બળે નહીં. કુમાર છે મોક્ષ માર્ગ માં
શ્રદ્ધાના બળે કે આગળ વધે
શ્રદ્ધાના બળે આગળ વધે છે જ્ઞાન બળે નહીં જ્ઞાન તો શિવ રૂચિ નું શું હતું કઈ લાગે નહીં કઈ ખબર પડતી નથી આમ શ્રદ્ધાના બળે કેવળ જ્ઞાન સુધી પહોંચે બરાબર છે એમનું બધું સવળું છે જ્ઞાની નું બધું સવળું છે એક અવળું લેવું આ સીધી વાત છે બધું સવળું છે સવળું જ લેવાય સવળું લેવાય નહીં
જ્ઞાની છે કે નહીં તે પહેલા પરીક્ષા દે
એ વાત છે જ્ઞાની નું જ્ઞાને પણ ઓળખાય બહુ મોટી વાત છે અપૂર્વ વાત છે એક દ્રષ્ટિ રીતે અપૂર્વ અપૂર્વ વાત ઓળખાણ કથન ઓળખાણ થવું એ પહેલું નથી પોતાની યોગ્યતા હોય પાત્રતા હોય પાત્રતામાં પણ ઉત્કૃષ્ટ પાત્રતા હોય તો જગન્ય પાત્રતામાં નહીં મધ્યમ પાત્રતામાં ઓળખાય ન ઓળખાય કાંઈ નક્કી ન થાય ઉત્કૃષ્ટ પાત્રતા હોય તો જ ઓળખાય એટલું સાથે સમજવું ઘટે છે કે જે ભ્રમ હોય તે તે વસ્તુની ઉલટી સ્થિતિને માન્યતા રૂપે હોય છે અહીંથી વાત ચાલી અને તેથી તે માન્યતા ફેરવી શકાય છે કે મુમુક્ષુની ભૂમિકામાં સમજણપૂર્વક માન્યતા ગણાય છે તેથી સમજણનો વિપર્યાસ અને માન્યતાનો વિપર્યાસ ન રહે તેની સાવચેતી ઘણી જ બારીકાઈથી કાળજીથી સાવધાનીથી કરવા જેવી છે આ એક મહત્વનો વિષય છે તે ભૂલ ટાળવા યોગ્ય છે જેમ રગજળમાં જળ બુદ્ધિ કહેવાનો હેતુ એ છે કે અજ્ઞાને કરીને પણ જો આત્માને કર્મનું કરતા પણ માન્યતા રૂપે ન હોય તો ઉપદેશ આદિ શ્રવણ વિચાર જ્ઞાન આદિ સમજવાનો હેતુ રહેતો જેમ મૃગજળમાં જળ બુદ્ધિ તે ભ્રમ છે તેનો પરમાર્થ સમજવો જોઈએ કે મૃગજળમાં જો પાણી હોય તો શીતળતા આવવી જોઈએ તે બાજુથી પવન આવતો હોય અને તે ગુણસ્થાન સુધી પહોંચી જાય છતાં શીતળતા ન આવી તો તેને પાણીનું સાચું લક્ષણ ન જાણ્યું તે સ્થાન સુધી પહોંચી જાય છતાં શીતળતા ન આવે મૂર્ખરણિયા જળનું શીતળ સુગંધ લક્ષણ ન જાણે અને આંધળી દોડ કરે એમ ન વિચારે કે ત્રણ ત્રણ ગાંવ દોડીને ટાંકિયા દુખવા આવ્યા છતાં પાણી કેમ નથી આવતું તેમ વસ્તુ તત્વની સાચી ઓળખ વિના તેના નામે બહારની ક્રિયા પુણ્ય પાપ શુભ પરિણામ દેહાદીનો તપ ઘણી ઘણી વાર કરવા છતાં હજી કેમ કાંઈ ગુણ દેખાતો નથી પ્રકૃતિમાં કેમ કાંઈ ફરક પડતો શંકા અને અંતરક્ષોભ છે જ્ઞાનીએ જાણ્યું છે તે ખરું એમ સંદેહ રહે છે અને પોતાને નિસંદેહતા થતી નથી તેથી અંતરમાં શંકા રહે છે કે કોણ જાણે શું હશે ઢાંકા કર્મને કોને ખબર પડે આ બધું બોલાતું સંપ્રદાયમાં બોલાતું ઢાંકા કર્મને કોને ખબર પડે આપણે કાંઈ ખોજી નહીં જ્ઞાને જાણે સાચું આપણે તો આખરે આપણા સંપ્રદાયમાં જે થતું હોય એ કરવું આપણે તો કાંઈ પુણ્યાથી ક્રિયા કરીએ તો ધર્મનું ફળ પામશું હળવે હળવે ફળ આવશે પણ એમ ન હોય કારણ સેવે અને તેનો અંશ પણ કાંઈ ન દેખાય તો તે ખોટો માર્ગ છે અથવા ખોટો ઉપાય છે બોળ નાખે ને ગીડી ન થાય એવું બધી બને નહીં એમાં કદાચ બને તો બને પણ આમાં તો બને એવું છે જ નહીં ધર્મ તો પોતાનો સ્વભાવ છે અહીં વર્તમાનમાં શાંતિ અત્યંગી સુખની સંતાન દેખાય તો પછી ભવિષ્યમાં ક્યાંથી દેખાશે? અહીંયા નહીં દેખાય તો પછી ભવિષ્યમાં શાંતિ મળશે? અત્યારે ધર્મ દર્શન એની શાંતિ ભવિષ્યમાં મળશે એવું હોય? ધર્મ તો રોકડો છે. સાચું જ્ઞાન થઈ વર્તમાનમાં બેહદ સુખ સંતાની શીતળતા અંશે દેખાવી, જેનું ફળ પ્રત્યક્ષ વર્તમાનમાં ન દેખાય તો પછી ભવિષ્યમાં દેખાશે ક્યાંથી? માટે તત્વ વિશે ઘણું સમજવાનું વિચારવાનું છે કે ભૂલ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે, પતંગમાં શું ભૂલ છે તે જાણવાનો અને જાણીને ભૂલ ટાળવાનો પુરુષાર્થ કરવો જોઈએ. જેને સાચું સુખ જોઈતું હોય તેને જાતે પ્રયત્ન કરવો પડશે, બીજું કોઈ કરી દેશે નહીં. ગુરુ કરી દેશે કે બીજા કરી દેશે એ કઈ માનવા જેવો નથી. બેંચની તો પાત્રતામાં એ વાત લીધી છે કે પાત્રતા વાળો તો એમ જ માને કે શ્રી ગુરુ મને બોધ આપે છે પણ પુરુષાર્થ મારે કરવાનો છે. એ પાત્રતામાં જ એને પોતાને પુરુષાર્થ કરવાની વાત આવે છે. ભલે ગુરુ પ્રત્યે અત્યંત વિનય હોવા છતાં એના સમજણમાં સ્પષ્ટ છે, એ મને સમજાવે છે, બોધ આપે છે, એટલે ઉપકારી છે. પુરુષાર્થ તો મારે જ કરવાનો છે, મારો પુરુષાર્થ એમની પાસે કરાવવાની વાત કોઈ છે એનો એ સ્પષ્ટ છે. એક 11:39 પ્રવચન છે, ગાથા 77મી ચાલે છે આત્મસિદ્ધિની. તેમાં એમ કહ્યું છે કે આત્મા અજ્ઞાનપણે રાગદ્વેષનો કરતા છે. જો બ્રહ્મપણે પણ અજ્ઞાનરૂપ ક્રોધ માન માયા લોભનો કરતા ન હોય તો તે સર્વથા અકર્તા જ હોય અથવા સર્વથા અકર્તા ઠરે. તો પછી તેનો ઉપદેશ શ્રવણ મનન કરવાનો એને ક્યાં રહ્યું? જે ભૂલરૂપે માન્યતા કરી હતી તેમ ભૂલ કબૂલે તો તે ભૂલ રહિત થઈ શકાય છે. ભૂલ કબૂલે તો ભૂલ રહિત થઈ શકાય છે, ભૂલ જ ન કબૂલે તો પછી એને ભૂલ કેવી રીતે કાઢવી? પોતે જ ભૂલ ન કબૂલ કરે તો કોઈ રીતે ભૂલ મટે
નહીં.
ભૂલ મારો સ્વભાવ નથી. આત્મા રાગ દ્વેષ રહિત તદ્દન નિર્મળ શાંત સ્વરૂપે છે, મૂળ સ્વરૂપે. એમ સમજણની દ્રઢ દ્રષ્ટિ વડે પર્યાય બુદ્ધિની ભૂલ ટાળે તો સમ્યક નહીં કે સાચી દ્રષ્ટિ વડે અજ્ઞાનની નિવૃત્તિ થઈ શકવા યોગ્ય છે. સ્વરૂપ જ્ઞાનના આધારે અજ્ઞાનની નિવૃત્તિ થઈ શકવા યોગ્ય છે. ત્રિકાળી નિત્ય શુદ્ધ દ્રવ્ય સ્વભાવ અને વર્તમાન ઉપાધિ કર્મ સંયોગ જ્ઞાનની એક અવસ્થાનો વિચાર સમજે પ્રમાણ અંશનો સ્વીકાર થાય છે. ન્યાય પક્ષનું પરસ્પર સાપેક્ષ પણ જાણે તો રાગ દ્વેષ કાળીને જ્ઞાનમાં શાંતિ ક્ષમતા ટકાવી શકે છે. એમને શાંતિ ક્ષમતા થઈ શકે કદાચ ક્યારેક મનકશાયથી લાગે તો સમજવું કે એ કઈ ચીજ ટકવાની નથી. ઘણા પ્રયોગ કરે છે શાંતિ લાવવાના, યોગના પ્રયોગ કરે છે. એ શાંતિ કૃત્રિમ શાંતિ તકલાદી વસ્તુ છે, સાચી ચીજ છે નહીં. એ ચીજ સારું નથી પણ કથિર છે, એવી શાંતિ કદી ટકતી
નથી.
કેમ કે એને સ્વરૂપ જાણવું જોઈએ. સાચા અભિપ્રાયથી અવસ્થાની શુદ્ધિ થઈ શકે છે, આ સમ્યક પ્રકારે શુદ્ધિ થાય છે. પણ એ સૌની દ્રષ્ટિ વિના અથવા સાપેક્ષવાદ વિના એકાંત પક્ષપાત દ્રષ્ટિ અને દોષવાન દ્રષ્ટિ છે એ વિના તો અનાદિથી દ્રષ્ટિ દોષવાન છે. એ રીતે અજ્ઞાનપણે આત્મા રાગ દ્વેષનો કરતા થાય છે અને જ્ઞાન ભાવે દોષ અને ભૂલ ભળી શકે છે, ટાળી શકે છે. માટે જ જ્ઞાન સ્વભાવે જ્ઞાનનો કરતા પણ જ્ઞાન ભાવે દોષનો કરતા પણ પોતે છે અને જ્ઞાન ભાવે નિર્દોષતાનો કરતા પણ
પોતે
છે. એ જ્ઞાનની સ્થિરતાનો પુરુષાર્થ તે જ પરમાર્થ હેતુ વ્યવહાર છે.
અમારા પુરુષાર્થ હેતુ વ્યવહાર નહીં,
જ્ઞાનની સ્થિરતાનો પુરુષાર્થ એ જ પુરુષાર્થ હેતુ વ્યવહાર છે,
શુભ ભાવ થાય છે તે વ્યવહાર હેતુ વ્યવહાર લેવાય છે, સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રમ અભેદ રત્ન કરી મોક્ષ માર્ગ છે. કોઈ એમ કહે કે અમે પુણ્યાદી કર્મ કરીએ છીએ તો તે વાત જુઠ્ઠી છે, તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાને મોક્ષ માર્ગને માનતો નથી. પુણ્યથી ધર્મ કરીએ છીએ એમ માનનાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો નિષેધ કરે છે, વગર વિચારે અને વગર વિકલ્પે નિષેધ કરે છે. જેમ અન્ય દેવને સ્થાપે છે તે અરિહંત દેવનો નિષેધ કરે છે, પરિણામ એટલે શુભ યોગ થી ધર્મ નથી, સમર નિદ્રા પણ નથી. એનાથી આત્માને ગુણ માનવો તે ચૈતન્ય ગુણ ની હિંસા છે, અથવા એ ધર્મ ની હિંસા છે, આત્મા ની હિંસા છે. એક એક જીવ બીજા જીવ દ્રવ્યો થી ભિન્ન છે. જ્ઞાન માત્ર સ્વાધીન તત્વ છે, તેને પરાશ્રિત ગુણ નથી. મન વાણી દેહ ની ક્રિયા નું કર્તૃત્વ પણ આત્મા ને નથી, અને પુણ્યાધીન ધર્મ પણ નથી. આ બધી વાત પાયાની છે અને એ ચોખ્ખે ચોખ્ખી સમજવી જોઈએ. હું આત્મા જ્ઞાન માત્ર કેવળ જ્ઞાતા છું, પરનો અકર્તા છું, એમ એકવાર અંદરથી ઉછળીને તો હાલ આવો, પ્રમોદથી વિર્યોલ્લાસથી કે હું આવો છું, નિર્દોષ પરમાત્મા સ્વરૂપે મારું સ્વરૂપ છે. સાચો અભિપ્રાય તો લાવો. જે પુણ્ય અજ્ઞાની બાંધે છે તેના કરતા કરોડ ગુણ ઉત્કૃષ્ટ પુણ્ય જ્ઞાનીને સહેજે બંધાઈ જાય છે. આ કુંભ પાછળ લાગે છે ને, અજ્ઞાનથી પુણ્યના હિમાયતી જીવો, આત્માથી અજાણ એવા પુણ્યના હિમાયતી જીવો. પુણ્યની હિમાયત કરીને જે પુણ્ય બાંધે એના કરતા કરોડ ગુણો પુણ્ય જ્ઞાનીને સહેજે સહેજે વગર લક્ષ્ય બંધાઈ જાય, પુણ્ય બાંધવાનું લક્ષ્ય ન હોય ને બંધાઈ જાય છે. છતાં એની એના ઉપર દ્રષ્ટિ નથી, એ ખળ કોણ ખાય? પુણ્યના ફળમાં તો જળના ખળ, જળમાં જે ફળ આવશે એ તો ખળ છે, અને ધર્મના ફળ આવશે એ તો આત્માના આનંદ અમૃતના આવવાના છે. એ વચ્ચે બહુ મોટો
સાચા
નફા નુકસાન ની ખબર ન પડે તો વાણીઓ નથી પણ કુંભાર છે. આપડે ત્યાં છોકરો હિસાબ કિતાબ માં ભૂલે ત્યારે એના વડીલ દુકાને બેહ્યો હોય, નવો નવો નિશાળે થી બેહાડી ને હિસાબ કિતાબમાં વારંવાર ભૂલ કરે તો એને એમ જ કહે કે વાણી છું તો કુંભાર છો, આમ આવા તો હિસાબ થતા હશે એમ કે શું કે એનો જ તો કુંભાર નો હિસાબ કરતા નહીં આવડતો હોય ઠપકો આપે ત્યારે વાણી અને કુંભાર કહી દીધે એવું છે. એમ આ સાચો આત્માનો લાભ છે, એ લાભને વળગે નહીં તો એ વાણીઓ નથી પણ એટલા માટે બધા પ્રાણી માં ઓછો ઉગાડ ગધેડા ને હોય છે.
Yeah.
નામે પુણ્ય કર્મ બાંધે એ તો એને સહેજે બંધાઈ જાય છે. મોક્ષ માર્ગની અંદર બધા ગુણ પૂરા વિકાસ નહીં પામ્યા હોવાને લીધે ચારિત્ર આદિ ગુણમાં જે અધુરાશ રહી એ અધુરાશને લઈને જે રાગ રહી ગયો એનાથી જે પુણ્ય કર્મ બંધાઈ ગયા વ્યવહાર મોક્ષ માર્ગ જેને કહેવાય છે એ અજ્ઞાનીના કરતા ઘણા કરોડ ગુણા ઊંચી જાતના વિશિષ્ટ પ્રકારના હોય છે એમ કહેવું છે. પણ એ કર્મને ખપાવતા ખપાવતા થોડા બંધાય છે, થોડા થોડા બંધાય છે. દુકાન હંકેલી હોય, આપણે એક દુકાન હંકેલી હોય તો વર્ષોથી ધંધો કરતા હોય થોડો કબર પડ્યો હોય કે ન હોય, હે પછી કબર કાઢવો હોય તો શું કરો, તો થોડો હારો માલ લઈ આવો ભણતો, એની હારે ઉપડે એવો, કેવો
સાથે ઉપડી જાય
એની હારે હારે કોઈ માગે ને એવો ભણતો માલ તમે લઈ આવો તો એ કબર હારવા નીકળી જાય. એટલે જો હાવ ચોખ્ખા થવું હોય ને તો થોડુંક લાવવું પડે એવું છે. એમ જ્ઞાની છે એ કર્મ ખપાવા બેઠા છે, કર્મ એના ખપાતા ખપાતા જાય છે, પણ ક્યારેક ક્યારેક એ થોડા કર્મનો સંચય થાય છે મોક્ષ માર્ગમાં. પણ એ સંચય કરવા ખાતર નથી, એ બાકીના ઉપાડી દેવા ખાતર છે. એવો પ્રકાર છે એ સંસારની દુકાન હંકેલવા બેઠા છે. પણ જેને ખબર ન પડતી હોય એને એમ થાય કે આને ક્યાં આવે દુકાન બંધ કરવી છે, આવડે નવો માલ લાગ્યો, પાછો દુકાન બંધ કરવી હોય એને હવે ઠંકેલ હોય પછી નવું ચિત્ર કાંઈ બોલા નથી, તને ખબર ન પડે એ લાવ્યો છે એ લાવવા ખાતર નથી લાવ્યો, પણ બધું કાઢવા ખાતર એમ છે. હે એવું છે, એવું થોડુંક થાય એડજસ્ટમેન્ટ જેને કહેવામાં આવે છે એમ. ચારિત્રના વિકાસમાં હંમેશા એડજસ્ટમેન્ટ હોય છે, એમાં હઠ નથી કામ આપતી. હું એમાં એમ માને કે હું ધ્યાનમાં બે ઉદાહરણ ઊભો જ ન થાવ, કેવળ જ્ઞાન લઈને ઊભો થાવ તો એમ નથી, કેવળ જ્ઞાન મળે એમાં એને પોતાની યોગ્યતા અનુસાર શુભાશુભ પરિણામનું એડજસ્ટમેન્ટ થયા વગર રે નહીં, આવ્યા વગર રે નહીં, એ વગેરે આગળ વધી શકે નહીં. રસ્તામાં પણ આપણે આગળ ચાલવું હોય તો ક્યારેક ક્યારેક આડું હાલવું પડે જ નહીં, તરવા ખાતર હાલવું પડે. હે ટ્રાફિકને તારવવા માટે સીધું હાલવાનું પડે છે, ત્રાસ જવું પડે કે ન જવું પડે, ત્યાં હટ કરે કે ના હું તો સીધો જઈશ, તો કે સામે ટ્રક આવે છે સીધો નહીં જતો, એટલે બીજે ઉપર જોઈ જઈશ, સીધું નહીં જવાય, પછી તરી જવું પડે. એમ આ તરવાનો માર્ગ છે, એનો માર્ગ છે
તરવાનો,
તરવાનો માર્ગ છે, તરતા આવડવું એમ છે. હું ચૈતન્ય જ્ઞાતા છું, પ્રકૃતિનો કરતા નથી, અસંગ અક્રિય નિર્મળ છું, અબંધ છું, એવા ભાનની ભૂમિકામાં સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને લોકોત્તર પુણ્ય બંધાઈ જાય છે. એવા મિથ્યા દ્રષ્ટિને બંધાય
નહીં,
જેમ કે તીર્થંકર પ્રકૃતિ બંધાય તો એ સમ્યક દ્રષ્ટિને જ બંધાય, મિથ્યા દ્રષ્ટિને ન બંધાય. એવી 146માંથી 25 પ્રકૃતિ એવી છે કે જે મિથ્યા દ્રષ્ટિને નથી બંધાતી પણ મહાન તીર્થંકર તીર્થંકર પદનું એ જ વાત લીધી છે. મહાન તીર્થંકર પદનું કોઈને સહેજે બંધાઈ જાય છે વિના ઈચ્છાએ, એને કંઈ ઈચ્છા નથી એને તીર્થંકર પુણ્ય બાંધવાની, વિના ઈચ્છાએ થતું પુણ્ય તે પુણ્યાનું બંધી પુણ્ય છે. પુણ્યની ઈચ્છાથી જે પુણ્ય બાંધ્યું તે પાપાનું બંધી પુણ્ય છે, અને પુણ્યની ઈચ્છા વગર પુણ્ય બંધાણું તે પુણ્યનું બંધી પુણ્ય છે. એના ફળમાં ઇન્દ્ર ચક્રવર્તી આદિ મહાન પદનો યોગ થાય છે. માટે સત અને પુણ્ય એની ઉત્કૃષ્ટતા જોઈતી હોય તો સતને સમજો, ધર્માત્માને પુણ્યાદિ ધર્મ પર વસ્તુની ઈચ્છાનો નકાર છે, છતાં હજી પૂર્ણ વિતરાગ થયો નથી થયો ત્યાં સુધી પુણ્ય એની મેળે બંધાઈ જાય છે. અને અકષાય અભિપ્રાયની જાળવણી કરતો, અકષાય અભિપ્રાયની જાળવણી કરતો, કષાય તોડતો તોડતો આ માર્ગમાં આગળ કેવી રીતે વધે છે. સ્વરૂપ સ્થિતિની જાગૃતિમાં પુરુષાર્થના બળ વડે મોક્ષ હથેળીમાં દેખતો અને અલ્પકાળમાં સર્વ કષાયથી મુક્ત થઈ ને મોક્ષ એનો થઈ જાય છે. આવો મોક્ષ માર્ગ છે. મોક્ષના સાધનમાં પુણ્યનો સાથ નથી. શું કહે છે? મોક્ષના સાધનમાં પુણ્યનો સાથ નથી. પુણ્યનો સાથ નથી અને પાપનો સાથ નથી. આ ત્રીજી જ વાત છે. કોઈ એમ કહે એ શુભાશુભ છે તથા ઉપજે મોક્ષ સ્વભાવ એ આવશે. પણ અકષાય રૂપ જ્ઞાન બળનો પુરુષાર્થ કામ ન છે. જો પુણ્યથી ધર્મ સાધન થતું હોય તો પંચમાવૃત્તિ અભવીને અભવીને પંચમાવૃત પાડે છે કે નહીં? હે નિરતિચાર પાડે, હો અતિચાર વગેરે ના પાડે. અને જીનોક્ત વ્યવહાર જેને કહેવાય એવા પંચમાવૃત્તિ થી કેવા
નોક્ત વ્યવહાર
નોક્ત વ્યવહાર પાડે. અને બીજા જ્ઞાનીઓને ધર્મ થવો જોઈએ તથા બીજા જ્ઞાનીઓને પણ ધર્મ બીજા અજ્ઞાનીઓને પણ ધર્મ ભવીને બીજા અજ્ઞાનીઓને પણ ધર્મ
જોઈએ.
અભવી સૂત્ર પણ વાંચે છે. જીન સૂત્ર જ વાંચે છે કે બીજું કઈ વાંચે છે? જીન સૂત્ર વાંચે પણ એને જ્ઞાન થતું મન વચન કાય તથા પુણ્ય પાપની ક્રિયા રહી અબંધ અસંયોગી શુદ્ધ આત્માની યથાર્થ પ્રતીતિ જો મનુષ્ય પણ પામીને ન કરી પોતાનું યથાર્થ પણ ન જાણ્યું પોતે ભલે પુણ્ય વાળો હોય પુણ્ય કરતો હોય પણ તે આત્મગુણનો વિરાધક હોવાથી જો શું શું સમજી લીધો
આત્મગુણનો વિરાધક
તે આત્માના ગુણનો વિરાધક હોવાથી ગુણનો કહો સ્વભાવનો કહો કે ધર્મ ન કહો બધું એક છે એનો વિરાધક હોવાથી અવશ્ય નિગુણમાં અનંત કાળ રહેવાનો છે. લૌકિક નીતિ દયા સત બ્રહ્મચર્ય અપરિગ્રહ આદિ શુભ ક્રિયાના કરતા થનારે એ ક્રિયાના કરતા થનારે જ્ઞાતા પણ જાણ્યું નથી. જેણે એ જળભાવને પોતાનું કર્તવ્ય માન્યું તેમાં ઠીક માન્યું તે કદાચ કોઈને બાંધે અને અજ્ઞાન ભાવે બાંધેલા પુણ્યથી કદાચ દેવ કે પૂતળું આદિ થાય. પૂતળું એટલે તિર્યક આ હલકા દેવ એને પૂતળું કહે છે. યંત્ર આદિ થાય છતાં તે તરફ તે નરક નિગોદમાં
જવાનો
છે. આવી વાત છે. એટલે સાચું સત્ય શું છે, સાચો માર્ગ શું છે, સાચું સ્વરૂપ શું છે એ સમજવું, પહેલા એ સમજવું અને પછી એ સમજીને પોતાના કર્તવ્ય અકર્તવ્યનો નિર્ણય કરવો. એમ નેમ કરવો
નહીં. દેવાદિદેવ શ્રી મંદર ભગવાનનો જય હો.